તારીખ 16/11/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 551 અને 552 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 252 મૂળ કેસેટમાં બી સાઈડ બ્લેન્ક છે.
પ્રથમ આત્માની સમાધિ અને અસમાધિની વ્યાખ્યા કરી છે, ભગવાનના નામની વ્યાખ્યા કરી છે. સ્ત્રી જીવ આત્મ પરિણામની સ્વસ્થતાને સમાધિ કરે છે અને આત્મ પરિણામની અસ્વસ્થતાને અસમાધિ કરે છે. જે જીવ પોતાના પરિણામમાં પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિર થાય, પોતાના આત્મ સ્વરૂપમાં લીન થાય, તન્મય થાય, સ્વરૂપને વિશે તન્મય થાય, તો તે સમાધિ ભાવ છે. અને સ્વરૂપથી બહાર પરિણામ જાય જ્ઞાનના દર્શનના ચારિત્રના કોઈ પણ તેને અસમાધિ ભાવ કહેવામાં આવે છે. નિયમિતમાં સમાધિ લે છે એ વાત નથી, ખાડામાં પુરાયેલું
હાજર
સ્વરૂપને વિશે લીનતા થાય, આત્મ સ્વરૂપમાં લીન પરમાત્મ પદમાં તન્મય ભાવે પરિણામ ત્યાં એકાગ્ર થાય, સમાધિ ભાવ છે. સ્વરૂપને છોડીને પરિણમતા પરિણામમાં અસમાધિ રહેલી છે, સમાધિ નથી. એવું શ્રી જીન કહે છે તે અનુભવ જ્ઞાને જોવા પણ શક્ય છે. અમારા અનુભવ જ્ઞાનમાં પણ એ વાત અંદર આવે છે જે પરિણામ બહાર જાય છે ત્યારે તે અસમાધિ ભાવ છે એવું સ્પષ્ટ અનુભવમાં આવે છે. સમાધિ ભાવનો પણ અનુભવ છે, અસમાધિ ભાવનો પણ અનુભવ છે, અને બંને પ્રકારના ભાવને અનુભવથી અમે સંમત કરીએ છીએ. જે વચનને સંમત કરીએ છીએ તે અનુભવથી સંમત કરીએ છીએ એમ કહે છે. એમને એમ અમને ઠીક લાગવા માટે હા પાડી એમ નથી, અમને ઠીક ન લાગવા માટે અમે ના પાડી એમ પણ નથી. એમણે કહ્યું એવો અનુભવ કર્યો અને એ અનુભવથી એ વાતની અમે સત્યતાની ચકાસણી કરેલી છે, સત્યતાનો નિર્ણય કરેલો છે, એ રીતે એ વાત સત્ય છે.
રાગમાં દુઃખ છે, રાગમાં દુઃખ છે, આ સાંભળીને માનવાની વાત છે.
સાંભળીને માનવાની દુઃખ છે એ વેદવાનો વિષય છે, સુખ છે એ વેદવાનો વિષય છે, એ સાંભળવાનો વિષય નથી. મીઠાઈ ખાવાની ચીજ છે, સૂંઘવાની કે જોવાની નથી. અને સૂંઘવા જોવાથી ગમે એટલું સૂંઘવા જોવાનું થાય તો પણ એનો સ્વાદ આવે ને એને પેટ ભરાય નહીં. સુખ દુઃખની વાતો ગમે તેટલી થાય પણ સુખ દુઃખ પોતે ભોગવવાની ચીજ છે, વેદવાની ચીજ છે, એ સાંભળવાની ચીજ કે વિચાર કરવાની ચીજ નથી. એટલે તો સમય સારમાં કુંદાચાર્ય એ કહ્યું કે તમે અનુભવીને પ્રમાણ કરજો, માન્ય કરજો. પ્રમાણ કરવું એટલે માન્ય કરવું, પણ તે અનુભવી માન્ય કરવું, અનુભવના માન્ય કરવું નહીં. સાંભળનારને પણ એમને આ જગ્યાએ આવવાની વાત કરી છે, અનુભવમાં આવવાની વાત કરી છે. દરેક વાતને અનુભવની કસોટી કસરી, ભલે ગમે તેની કહેલી હોય, ભગવાનની કહેલી હોય તો પણ, તીર્થંકર દેવની કહેલી હોય તો પણ, અનુભવની કસોટી એ કસીને નક્કી કરવી સત્ય છે કે અસત્ય છે. નહીતર સત્યને સત્ય માન્યાનું કે કહેવાનું કાંઈ ફળ નથી. સત્યને અસત્ય કહેવાની ફળ તો શું હોય, પણ સત્યને સત્ય કહે તો એનું ખોટું છે, એનું સાચું નથી. પોતાને જે બધું વર્તે છે એના ઉપર શીખે છે કે અસ્વસ્થ કાર્યની પ્રવૃત્તિ કરવી અને આત્મ પરિણામ સ્વસ્થ રાખવા એવી નિશું પ્રવૃત્તિ શ્રી કૃષ્ણકર દ્વારા જ્ઞાનથી બહુ કઠણ કરી છે. તો પછી બીજા જીવની વિશે તે વાત સંભવિત કરવી કઠણ હોય એમાં કાંઈ આશ્ચર્ય નથી. અસ્વસ્થ કાર્યની પ્રવૃત્તિ કરવી એટલે જેમાં પર પદાર્થની વિશેષ ઉપયોગ લેવો પડે, પર પદાર્થના ઉપયોગ વિના પહેલા એ કાર્ય થવું સંભવિત નથી, કરી ન શકાય. એમની આપોઆપની પરિસ્થિતિ નિમિત્ત નિમિત્ત સંબંધે ન હોય, એવા બહારમાં ઉપયોગ દ્વારા જેવા કાર્યો ચાલુ રાખવા, એ કાર્યો કયા કરવા, કાર્યોના ઉપયોગ ભીના કરે અને પછી આત્મ પરિણામમાં સ્થિરતા કરવી, સ્વરૂપને વિશ્વ પરિણામ સ્થિર રાખવા. ઉપયોગ બહારનું લઈ ગયા ભમાયો પછી ઉપયોગ સ્થિર નથી, એમાં બે જગ્યાએ નથી ઉપયોગ રહેશે, તે વિષમ પ્રવૃત્તિ છે. ઉપયોગને બહાર ગુમાવવો પડે તે વિષમ પ્રવૃત્તિ છે, એ ઉપયોગ બહાર ગમતો સ્વરૂપ નક્કી થઈ શકતો નથી. એટલે બે જાતની પ્રવૃત્તિ રાખવી જીવનમાં એમ કહે છે. આ નિવૃત્તિની પ્રધાનતાથી વાત છે. બાહ્ય નિવૃત્તિ જીવને ઉપકારી શા માટે છે? બાહ્ય પ્રવૃત્તિ પ્રતિકૂળ છે આત્મસાધનાને, અને બાહ્ય નિવૃત્તિ અનુકૂળ છે એટલા માટે કે જેને બાહ્ય પ્રવૃત્તિ કરવી છે એને તો પ્રવૃત્તિમાં ઉપયોગ દેવો પડે છે, જેને પ્રવૃત્તિ નથી એને ઉપયોગ સંકેલને સ્વરૂપમાં લાવવો હોય તો અવકાશ છે, જગ્યા છે. એટલા માટે નિવૃત્તિને મૂળવામાં આવે છે. અસ્વસ્થ કાર્યની પ્રવૃત્તિ કરવી એટલે સંસારના કાર્યો કરવાના ચાલુ રાખવા. અમને વાંધો નહીં આવે, શું હોય, અમને વાંધો નહીં આવે, એ બફમ મારીએ છીએ. એ પ્રવૃત્તિ કયા કરવી અને સાથે સાથે આત્મ પરિણામને પણ સ્વરૂપમાં સ્વસ્થ કરવા, સ્થિર કરવા, એવી વિષમ પ્રવૃત્તિ સામાન્ય જીવને તો ઠીક, પણ તીર્થંકર જેવા સમર્થ જ્ઞાની પુરુષ હોય ગ્રસ્ત દશામાં એમને પણ એ વાત કઠણ પડી છે. તો પછી બીજા જીવને તે વાત સંભવિત કરવી કઠણ હોય એમાં શું આશ્ચર્ય છે? એ આ સારા નકામી છે કે હું પ્રવૃત્તિ પણ કરીશ અને આત્મકાર્ય પણ મારો હું કરી લઈશ, એવી આશા રાખવી સામાન્ય જીવે સમજણ વાળી વાત નથી. કોઈ પણ પરપદાર્થની વિશે ઈચ્છાની પ્રવૃત્તિ છે, ઈચ્છા સહિતની પ્રવૃત્તિ છે, કોઈ પણ પરપદાર્થની વિશે પ્રવૃત્તિ કરે છે, પોતાની ઈચ્છા સહિત પ્રવૃત્તિ કરે છે, અને કોઈ પણ પરપદાર્થના યોગની ચિંતા રહ્યા કરે છે, ઇષ્ટ પદાર્થ માટે પ્રવૃત્તિ કરે છે, મને આ મળે તો સારું, અને કોઈ પણ પરપદાર્થ ન મળે હોય ત્યાં સુધી એના વિયોગની ચિંતા રહે છે કે હજી મારે નથી આવ્યો, હજી પદાર્થ મળે નથી, હજી જોઈએ છે. તેને શ્રીજી આર્ત ધ્યાન કહે છે, તેમનો એ આર્ત ધ્યાનના પરિણામ છે. ચાર પ્રકારના ધ્યાન કયા છે? આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ. એમાં આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન એ કર્મબંધનના કારણ છે, અને ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન એ મોક્ષના કારણ રૂપે છે. એક બંધના કારણ રૂપે છે અને એક મોક્ષના કારણ રૂપે છે. એમાં રૌદ્ર ધ્યાન છે તીવ્ર બંધના કારણ રૂપે છે, અને આર્ત ધ્યાન છે એ સામાન્યપણે બધા સંસારી જીવોને હોય છે અને એ બંધના કારણ રૂપે છે. ચિંતવના રહ્યા કરવી એ આર્ત ધ્યાન છે, અને એવી પરપદાર્થ વિશેની ચિંતવના જીવને ગળે પડેલી છે, ગળે વળેલી છે એમ કે પદાર્થો વિશે તારું આર્ત ધ્યાન ચાલુ રહ્યા કરે છે. એ આર્ત ધ્યાનમાં આતુરતા છે, દુઃખ છે, ચિંતા છે, ભય છે, શંકા છે. આત્માને દુઃખદાયક બધા પરિણામ, અનિષ્ટ પરિણામો છે.
જમવાની ઈચ્છા થાય, સુવાની ઈચ્છા થાય, એવા જે અનિવાર્યપણે ચાલતા હોય, બીજે પણ બધી બાબતમાં ઈચ્છાની પ્રવૃત્તિ તો 24 કલાક ચાલતી હોય છે.
બધા અર્થ ધ્યાનના પરિણામ છે, એમાં કાંઈ શંકા કરવા જેવી વાત નથી, એમ કે છે. એમાં અંદિશો ઘટતો નથી, સિદ્ધાંતિક વાત છે, વસ્તુનું સ્વરૂપ જે છે.
વ્યાપાર કરવાનો વિચાર ચાલે,
પૂજા ભક્તિ ના પરિણામ પણ અર્થ ધ્યાન છે, અર્થ ધ્યાન. ધર્મ ધ્યાન નથી, એ અર્થ ધ્યાન છે. ધર્મ ધ્યાન માં આર્ત ધ્યાન નથી, આર્ત ધ્યાન માં ધર્મ ધ્યાન નથી. ચોથા ગુણ સ્થાને થી ધર્મ ધ્યાન શરૂ થાય છે. ધર્મ ધ્યાન પરિણતિમાં નિરંતર ચાલુ રહે છે, ઉપયોગમાં જ્ઞાની ને પણ આર્ત ધ્યાન રહે છે, કેમકે જ્ઞાની પણ સર પદાર્થની ઉપયોગ દે છે, એટલું એમને પણ આર્ત ધ્યાન છે. એટલે ત્યાં મિશ્ર ભાવ છે. ત્યાં એક ધ્યાનના પરિણામમાં બે ભાગ પડે છે, એક ધર્મ ધ્યાનનો અંશ, એક આર્ત ધ્યાનનો અંશ. જ્યારે શુદ્ધોપયોગમાં જ્ઞાની આવે છે નિર્વિકલ્પ દશામાં, ત્યારે એમને આર્ત ધ્યાનનો નાશ થઈને એકનું ધર્મ ધ્યાન. આ વિજ્ઞાની દશા છે. જ્ઞાની ને એકનું આર્ત ધ્યાન નથી, અને જ્ઞાન વિકાસ થયા પહેલા એકનું અર્થ ધ્યાન છે, પછી સંસારની પ્રવૃત્તિ કરે તો અર્થ ધ્યાન છે, અને નિરાશનમાં આવીને પૂજા ભક્તિ કરે તો પણ જે એને
અર્થ ધ્યાન
બહુ માથા પરિણામ છે. હિંસાનંદી, સૂર્યાનંદી, પરિગ્રહાનંદી, બે પાંચ લાખ વધવા ને બદલે 10 લાખ વધે, 20 લાખ વધે, 25 લાખ વધે, ખુશી ખુશી થઈ જાય. આ તો લાપસી બનાવ્યો, ધનતેરસ નો દિવસ છે, ઘણું ધન આપણને મળે છે, શું કે બધાના આનંદમાં રોગ ધ્યાન જાય છે, એનો આનંદ, એમાં આનંદ મને છે, આનંદ કરે, આનંદ ભોગવે, આનંદ માને, આનંદ વિભોર થાય, એ બધા રૌદ્ર ધ્યાનના પરિણામ. આપણે સામાન્યપણે બધા પરિણામ આર્ત ધ્યાન ના હોય છે, સ્વરૂપમાં લાગેલા પરિણામ તે ધર્મ ધ્યાનના પરિણામ છે. એ સિવાય ધર્મ ધ્યાન ક્યાંય છે
ઉપયોગમાં, ભલે રૌદ્ર ધ્યાન ના હોય પણ જે પરિગ્રહની જે વાંછા છે એ તો કન્ટિન્યુઅસલી ચાલુ છે,
સંસારી મનુષ્યને નિરંતરપણે આર્ત ધ્યાન વર્ત્યા કરે છે, ક્યારેક ક્યારેક તે રૌદ્ર ધ્યાનમાં પણ આવી જાય છે. આ સામાન્ય જનરલ કન્ડિશન આ પરિસ્થિતિ મનુષ્યની છે. એમાંથી જઈને નીકળવું હોય એને પોતાના શુદ્ધોપ યોગમાં આવીને ધર્મધ્યાનનો પ્રારંભ કરવો ઘટે, અને એ પછી જે પરિણતિ ચાલે તે ધર્મધ્યાનની પરિણતિ છે. એવા ધર્માત્માને ઉપયોગની અંદર જે થોડું આર્ત ધ્યાન થાય છે, એ તીર્થંકર દેવની વાત કરી છે કે એમને પણ સંસાર અવસ્થામાં જે સંસારી કાર્યો કરવા પડ્યા એ વાત એમને રુચિ નથી, એમનો એમને નિષેધ રહેતો છે, અને એ આર્થ ધ્યાનના પરિણામને છોડીને એકાંતે ધર્મ ધ્યાનમાં અને શુક્લ ધ્યાનમાં આવવા માટે સર્વસંગ પરિત્યાગ કરીને ચાલી નીકળેલા તીવ્ર પ્રકારના થાય, એમાં બહુ તીવ્રતા થાય તો પછી એ હૃદય આર્થ ધ્યાન પૂરું થઈને રૌદ્ર ધ્યાન પ્રવેશ થઈ જાય. પણ તીવ્ર એમાં શું થાય છે કે તમને દ્રષ્ટિ મૂકી જવાનો વિચાર આવે છે, મારી નાખીને લઈ ગયો, વૃત્તિ લઈને લઈ ગયો, ગમે તેમ કરીને લઈ ગયો, એવા બધા પછી તીવ્ર પરિણામ થાય ત્યારે પછી કાંઈ ઠેકાણું રહે ત્યારે રૌદ્ર ધ્યાન થઈ જાય છે. હા, આર્ત ધ્યાન તેની જ ગતિનું કારણ છે, રૌદ્ર ધ્યાન નરક ગતિનું કારણ છે મુખ્યપણે. હવે પોતાની અંગત વાત કરે છે, કે ત્રણ વર્ષના ઉપાધિ મેળવીથી ઉત્પન્ન થયો એવો વિક્ષેપ ભાવ તે મટાડવાનો વિચાર વચ્ચે છે. ત્રણ વર્ષ સુધી મનમાં સતત વેપારની પ્રવૃત્તિમાં રહેવું પડ્યું છે, તેનાથી પોતાના આત્માને વિશે ઘણો વિક્ષેપ વર્તે છે. પોતાને તમધ્યાન છે, પણ એ સાથે સાથે જે આત્મધ્યાનના વેપારના પરિણામ રહ્યા છે એની અરુચિ કેટલી છે, એનો નિષેધ કેટલો છે, એ વિક્ષેપ થઈ ગયો છે. પોતે એકાંતે અંતર્મુખ ઉપયોગમાં રહ્યા હોય છે, એ અભિપ્રાય છે. એમાં વેપાર કરવો પડે છે, એ વિક્ષેપ પહોંચાડે છે. પોતાની સાધનામાં એ વિક્ષેપ પહોંચાડે છે, તે વિક્ષેપ ભાવ મટાડવાનો વિચાર વર્તે છે. હવે આ પ્રવૃત્તિ છોડીને કઈક નિવૃત્તિ સ્થળમાં આવી કલ્પના કરીને કહ્યું નથી, પદાર્થનો સાક્ષાત અનુભવ કરીને કહ્યું છે. અનુભવની વાત કરી કેવી રીતે કરી, કે સાક્ષાતપણે પ્રત્યક્ષપણે પોતાના સ્વરૂપનો અનુભવ કરીને એ નિરૂપણ કર્યું છે. તેવું નિરૂપણ, અનુભવ સંબંધિત નિરૂપણ, સરળ મુમુક્ષુ જીવે પરમ કલ્યાણની અર્થે નિશ્ચિત વિચારવા યોગ્ય છે. એ વાત પોતાના દ્રષ્ટિકોણથી મુમુક્ષુ જીવે ખાસ કરીને નિશ્ચય કરીને એટલે ખાસ કરીને મુખ્યપણે વિચારવા યોગ્ય છે. શું કોઈ માન કહે કે જૈન શાસ્ત્રોમાં સ્વાનુભવની વાતો આવે છે, બીજી પણ ઘણી વાતો આવે છે. ચારે અનુભવમાં વિસ્તાર ઘણો છે, પ્રથમનો વિસ્તાર ઘણો છે. એમાં ખાસ કરીને જે આત્મભવની વાતો વિશેષ કરીને વિચારવા યોગ્ય છે, વિશેષ કરીને એના ઉપર મુમુક્ષુ જીવે ધ્યાન દેવા યોગ્ય છે. ધ્યાન ખેંચ્યું છે કે તમારે શું પ્રયોજનની વાત છે મુમુક્ષુને, વાતો તો ઘણી આવે, તો તમારે તો તમારો આત્માનુભવ કેમ થાય, એ અનુભવની વાત કેવી રીતે એમણે કર્યો, અથવા પદાર્થનો સાક્ષાત્કાર એમ કર્યો, આ વાત વિચારવા જેવી છે. જીવે જીવના સર્વ પદાર્થોના ભાવો એ આત્મા પ્રગટ કરવાને અર્થે છે. આત્માનો અનુભવ કરવો એમ કહો કે આત્માને પ્રગટ કરવો એમ કહો, બે એક જ વાત છે. તો કે જેટલો વિસ્તાર કર્યો છે એનું હેતુ અનેક છે. એ હેતુથી વિસ્તારને જોવામાં આવે તો વાંધો નથી. માટે વિસ્તારને જોવો કે સંક્ષેપને જોવો, એક આત્માને પ્રગટ કરવા માટે સર્વ વાત કહી છે. એ આત્માને પ્રગટ કરવાને લક્ષ્ય તમે એનું નિરૂપણને સમજો કે અનુસરો તો તમારું કલ્યાણ થાય, નહીં તો કલ્યાણ થાય નહીં. શું થાય છે, જીવને જાણવાની જે ઈચ્છા રહ્યા કરે છે, ઘણું જાણવું, બધું જાણવું, જેટલું બને એટલું વધારે જાણવું, અને જાણ્યા જાણવું જાણવું જાણવું, એ જાતનું જાણવાનો અનુભવ રહે છે. એ હેતુ બરાબર નથી. એ કુટુંબ વૃત્તિ જેને કહેવામાં આવે, એ કુટુંબ વૃત્તિને પોષવા માટે એ હેતુથી કાંઈ પણ આત્મનું અધ્યયન કરવામાં આવે નથી, પણ આત્મા પ્રગટ કરવા માટેના એક જ હેતુથી એક જ દ્રષ્ટિકોણ દ્રષ્ટિકોણને પકડીને સાધ્ય કરીને જે કામ થયો તો એને અધિકાર છે. જે જ્ઞાનીથી વિમુખ થાય એને તો મોક્ષ માર્ગની ધાર્મિક પ્રવૃત્તિ કરવાનો કોઈ અધિકાર નથી. કેવી કેવી વાત નાખી દઈ,
સો વર્ષ પહેલા થઈ ગયા.
કેમ કે લોકો અમે તો ધર્મનો પ્રચાર કરીએ છીએ, અમે તો દરેકો માટે પુસ્તકો શાસ્ત્રો છપાવીએ, અમે પ્રવચનો કરીએ, અમે આ બધું શું કરીએ, બધા ધાર્મિક મેળાના મેળાવડા શિબિરોના ધ્યાન કેન્દ્રો કઈ ચાલે છે? નાની છો તો તમે અધિકાર છો, નાની નથી તો જ્ઞાની ને આશ્રય કરે છો, નાની ને આશ્રય કરે છો, જોવા આવ્યા પાછું એ ચક્કર ચાલુ રહી ગયું, એમાં ટ્રસ્ટ કરી આવ્યો તો બહુ ઓછો કાળ છે, બાકી બીજો એમાં જીવ ચાલ્યો પરાવર્તન પરાવર્તન છે ને એમાં એના અધિક ગુણા થાય પછી માન બાળક દીકરી પર તરસ કરી એમાં આવે તો વહી પાછો નિવૃત્તમાં ચાલ્યો જાય બે થઈને વહી પાછો એ પાંચ પરાવર્તનમાં અઢી ગુણા થાય પછી નીકળે કે જેના અસંખ્યમાં ભાગમાં અસંખ્ય ચોરસી વાળી જાય છે એ તો બધો કામ બતાવે છે. જીવ જો ન છે તે આ મનુષ્ય પણ આટલું મૂલ્ય ન સમજે અને સંસારને શુદ્ધ પ્રવૃત્તિને નાતને આપવાનું ન છોડે કેમ કે મહાત્મા તો ક્યારે વૈદર્ય છે એની મહત્તા તો વૈદર્ય છે નીકળવાના પરિણામ આવે છે. એક અંકરની વાત જુદી છે, સમસ્ત પુરુષ છે રહ્યા છે થોડો કઈ સંસારના પ્રવૃત્તિમાં એમની વાત જુદી છે, માટે કાલા જીવાનું જુદી દેખાતું નિકાલ કરે છે તો આની વાત કરે છે. સામાન્ય મનુષ્ય શું જોઈને પ્રવૃત્તિમાં વહી ગયા રહેવું એટલે એને તો નિશ્ચય થવો કે આત્મસ્વસ્થતા થવી કે પ્રવૃત્તિ કરતા કરતા કલ્યાણનો વિચાર કરવો એ સમજણ વાળી વાત નથી, ગેરસમજણ વાળી વાત છે, અણસમજણની વાત છે, એ રીતે કોઈ આત્મકલ્યાણ થતું નથી. એ જ વિનંતી પાન સમય કામ પૂરો થયો, પાન સમય ભાવ ઈશ્વર ઈચ્છા બળવાન છે એટલે જે કાંઈ બનવાનું હોય તે બનવા કાળે બન્યા કરે છે, એમાં કોઈના પરિણામ કોઈની ઈચ્છા કોઈના રાગ દ્વેષ એવું કાંઈ ચાલતું કાળનું પણ દુષ્મળ પણ વર્તે છે એટલે ઘણા હીણા પરિણામ વાળા જીવોનું પ્રબળતા જોવામાં આવે. પૂર્વે જાણ્યું હતું અને સ્પષ્ટ પ્રતીતિ સ્વરૂપ હતું, ભૂતકાળના અને આ વાત જાણીતી જાતિ સ્મરણ જ્ઞાનથી વાત કરે છે અને સ્પષ્ટ પરિણામને એની ખાતરી હતી કે જ્ઞાની પુરુષને સતામપણે ભજતા આત્માને પ્રતિબંધ થાય છે. જો જ્ઞાની પુરુષ સંસારિક પ્રયોજન સાધવાની દ્રષ્ટિ એની થઈ જાય છે બધે તે પછી એને એક સૂજે બીજું કાંઈ નહીં સૂજે નાની પ્રત્યે એવી દ્રષ્ટિ થઈ નાનીના સમાપમાં આવ્યા પછી જ્યારે જીવની એવી દ્રષ્ટિ થઈ જાય કે સકાળપણે સમાગમ ન કરે એવા પ્રકારે વર્તણું થતું હતું. ભૂતકાળમાં પણ અમે એ જાણ્યું હતું અને એમ અમે વર્તતા હતા કે કોઈ સકાળપણે જ્ઞાનીના સમાગમમાં ના આવે. તમને તથા શ્રી ડુંગર વગેરેને આ માર્ગ સંબંધે અમે કહ્યું હતું. સુભાષભાઈને કહે છે અમે પણ આવી વાત તમને અગાઉ કહી હતી, ડુંગરને પણ કેટલાક જ્ઞાનીઓ આમ જ કરે, મોક્ષો તો આમ જ કરે, પરંતુ આમ એમ કરીને પોતાને જે વાત લાગુ પડતી હોય તે પોતાના માથાથી જીવ કાઢી નાખે છે અને એ વાત એને અંગીકાર કરવો જોઈએ. એના બદલે એમ જેમ અંદર થઈ જાય લો જાય એવું કરો કે શું થાય કે નહીં, કેવી ભૂલ કરે છે ખ્યાલ આવતો નથી.